Ya no estoy como usted me quiere, más ni quiere. Y va Sariche, ¿de tres que es más yo allí, viste? Ya me da ayer no hoy, hombre, va a estar ahí, para ti ya. Pero es un silly, simple. અને ઊંચામાં ઊંચી શોર્ટકટ એમ વાત કરી કે દર્પણની અંદર મોટર તો જણાય જ છે, દર્પણ તો દર્પણના સ્થાને છે, મોટર જણાય અને ચાલી જાય, જણાય અને ચાલી જાય, જણાય અને ચાલી જાય. મને એક બીજા પદાર્થો માણસો જણાય, કોઈ આવતું જતું માણસ જણાય, પણ એ આવીને ચાલ્યા જાય. પણ દર્પણ તો સ્થિર છે, એના સ્થાનથી દર્પણ ખસતું નથી. દર્પણ પોતાનું સ્થાન ન છોડે, પણ જે પદાર્થો એમાં પ્રતિભાસે એનો એ પદાર્થ ત્યાં રહે નહીં, ટકે નહીં, ચાલ્યો જાય આવીને. એ તો દરેકનો અનુભવ છે ને. આમાં તો કઈ બહુ વિચારવાનું નથી, આ તો હાઉ સિમ્પલ, સાદી, બધાને ખ્યાલમાં આવી વાત છે. હવે એવી રીતે આ આત્મા છે એ ત્રણેકાળ સ્થિર પદાર્થ છે, અને આત્માનું જ્ઞાન એ પણ સ્થિર છે. કેમ કે જ્ઞાનનો કોઈ કાળે અભાવ થતો નથી, તે અપેક્ષાએ જ્ઞાન તો કાયમ થયા જ કરે છે. કેમ દર્પણ અને દર્પણની સ્વચ્છતા કાયમ છે, બીજા પદાર્થો પ્રતિભાસે આવે જાય ચાલ્યા જાય, દર્પણ પોતાના સ્થાનમાં છે. એમાં આત્મા અને આત્માનું જ્ઞાન તો એના સ્થાનમાં સ્થિર છે. હવે એ જ્ઞાનમાં દેહ જણાય, પરપદાર્થ જણાય, મોટર જણાય, બંગલા જણાય, પુત્ર પુત્રી જણાય, પરપદાર્થ જણાય છે ખરા, પણ જે જણાય છે તે ચીજ મારી છે કે જેની સત્તામાં જણાય છે એ જ્ઞાન મારું છે? બસ આટલું જ કરવાની જરૂર છે. કેમ કે જ્ઞાન તો એના સ્થાનમાં છે જ, પદાર્થ તો આવે છે, જણાતા જાય છે, ચાલ્યા જાય છે, જણાતા જાય છે જ્ઞાનમાં અને ચાલ્યા જાય છે. પદાર્થો ચાલ્યા જાય છે, જ્ઞાન ચાલ્યું જતું નથી. જ્ઞાન તો અવસ્થિત કાયમ છે, દર્પણ જેમ સ્થિર છે એમ જ્ઞાન આત્મા નિત્ય હોવાથી જ્ઞાનમાં એનો પદાર્થ જણાયા કરે છે. હવે જે પદાર્થ જણાય છે એ મારા એમ થઈ ગયું છે, એને બદલે જે પદાર્થ જેની સત્તામાં જણાય છે એ જ્ઞાન મારું. બસ જ્ઞાનને પકડી લો એટલે કામ થઈ જાય. એ જ વાત કરીને કે જે પદાર્થ જણાય છે એ પદાર્થ જેની સત્તામાં જણાય છે તે જ્ઞાન મારું. એ જ્ઞાનને તમે પકડ્યું એટલે પરપદાર્થ મારો એ છૂટી ગયું. મારો નહીં, પરપદાર્થ મારો એ ભાવ છૂટી ગયો. પરપદાર્થ ભલે જણાય પણ પરપદાર્થ હજી આ સ્થૂળ વાત છે, પછી સૂક્ષ્મ વાત કેવી છે. હવે જે પદાર્થ જ્ઞાનપદમાં જણાય છે તો એ જે જાણતી વખતે જે મોહરાગ દ્વેષ કરે છે ને, એ મોહરાગ દ્વેષ કરવાનું કારણ શું કે એ જ્ઞાનને પકડતો નથી અને જ્ઞેયને પકડે છે. તમારા જ્ઞાનમાં અલ્પા જણાય છે તો એ જણાય છે અલ્પા, તો અલ્પા મારી એમ તમને થાય છે. એને બદલે અલ્પા જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાન મારું એમ તમારે થવું જોઈએ ને. તમારે જ્ઞાનમાં અહંબુદ્ધિ કરવી જોઈએ ને આત્મામાં. તો આત્મા મારો એમ નથી આવતું, પણ જે પદાર્થ જણાય એ ચીજ મારી. એટલે જ્ઞાનને એ અનાદિકાળથી સમયે સમયે ત્યાગે છે અને પરપદાર્થને ગ્રહણ કરે છે, કે પરપદાર્થમાં મમતા મોહ રાગ દ્વેષ કરે છે. તો પરપદાર્થ તો સંયોગ છે, આવે છે ને જાય છે, એ કઈ નિત્ય પદાર્થ નથી. તમારા જ્ઞાન દર્પણમાં જણાય છે, જ્ઞાન દર્પણ તો જેવું છે તેવું છે. જ્ઞાનમાં દર્પણમાં કોળસો જણાય તો કઈ જ્ઞાન કાળું થતું નથી. જ્ઞાનમાં કાગળ જણાય નોટ તો કઈ જ્ઞાન નોટરૂપ થતું નથી. જ્ઞાનમાં મોટર જણાય તો જ્ઞાન તો જ્ઞાનમાં છે, મોટર તો મોટરમાં છે, મોટર ને જ્ઞાન તો બે ચીજ જુદી છે, બરાબર છે. તો હવે અનાદિથી જીવ જ્ઞાનને છોડે છે સમયે સમયે, અને જ્ઞેયમાં આત્મબુદ્ધિ કરે છે. જ્ઞેય મારું, જ્ઞેયમાં મમતા અનાદિકાળથી કરતા હોય. આ જે ભૂલ ભલે અનાદિની છે, પણ ભૂલ સમયે સમયે નવી નવી કરે છે. ભૂલ અનાદિકાળની ભેગી થઈ ગઈ ને ઢગલો થઈ ગયો છે, અને એનું ગોડામ ભરાણું છે વેરહાઉસ, એવું નથી. ભૂલ સમયે સમયે નવી નવી કરતો આવે છે. એક સમયની ભૂલ છે, બીજા સમયે જો તમે જ્ઞાનને ગ્રહણ કરી લો તો જ્ઞાન મારું અને જ્ઞેય જણાય મારું નહીં, બસ છૂટા તમે, મુક્તિ થઈ ગઈ. ભૂલ એક સમયની છે, ભૂલ ટળે છે એ પણ એક સમય ટળે છે. સવારે 9 વાગ્યા સુધી પરપદાર્થ જણાતા હતા એ મારા, ને 9 ને 1 સેકન્ડ થઈ કે જ્ઞાન મારું, પરપદાર્થ મારા નહીં, ખલાસ, એ ભૂલ ટળી જાય. અને આ આ આ ભાવને આત્મદર્શન કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાનનું ગ્રહણ થાય છે ને તો પરપદાર્થનો લક્ષ છૂટશે, તો એ જ્ઞાન આત્મા તરફ વળી જશે. પરપદાર્થ મારો નહીં ને જ્ઞાન મારું, તો જ્ઞાનને જ્ઞાયક તો અભિન્ન છે એમ કરીને જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતા એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જશે, સમજી ગયા. પણ બીજો કોઈ ઉપાય આનાથી સહેલો નથી. હવે એટલી વાત તો મેં પર જ્ઞેયની વાત કરી, જે પ્રસિદ્ધ આત્માથી તદ્દન ભિન્ન છે. આ તો એકદમ સહેલું, જો વિચાર કરે તો આ તો સહેલું લાગે છે. હવે એક થોડુંક સૂક્ષ્મ અંદર જરા અઘરું લાગે એવી વાત પણ બીજી એક છે, કે જેમ કે કઈ ક્રોધ માન માયાના ભાવ આવે તો ક્રોધ આવ્યો એ જ્ઞાનમાં જણાનું, ક્રોધ ગયો અને માન કશાય આવ્યો એ પણ જ્ઞાનમાં જણાય, માયા આવી એ પણ જ્ઞાનમાં જણાય, માયા ગઈને લોભ કશાય આવ્યો એ પણ જ્ઞાનમાં જણાનું, દયાનો ભાવ, દયાનો ભાવ આવ્યો એ પણ જ્ઞાનમાં જણાય, પાછો દયાનો ભાવ વયો ગયો અને બીજો કોઈ ભાવ આવ્યો, એમ અનેક પ્રકારના પલટતા ભાવો આવે અને ચાલ્યા જાય. પણ જ્ઞાનમાં પ્રતિભાસ થયા જ કરે, જ્ઞાનમાં જણાયા કરે. એમ દર્પણમાં મોટર આવે, બીજી ચીજ કોઈ પણ વસ્તુ આવે, જણાયા કરે. હવે એ વખતે તમારે ભેદ જ્ઞાન કરવું જોઈએ કે આ જ્ઞાન તે હું અને ક્રોધ તે હું નહીં. હું જેમ બહારની વાત કરી એમ જ્ઞાન તે હું અને ક્રોધ તે હું નહીં. એમ તમે જો ક્રોધ ઉપરથી લક્ષ ઉઠાવી અને જ્ઞાનમાં આવશો તો એ જ્ઞાન જ્ઞાયક તરફ જ વળી જશે. એ ક્યાં પણ પર્યાયમાં પછી અટકશે નહીં, પર્યાયમાં પણ જ્ઞાન અટકશે નહીં, પણ પર્યાય દ્વારા પર્યાયવાન સુધી આપણે જવાનું છે કે હું તો જ્ઞાયક જાણનાર છું. જે જણાય તે ક્રોધ જણાય મારી ચીજ નહીં, પણ જાણનાર તે હું. એમ સહેલામાં સહેલો ઉપાય ભેદ જ્ઞાનનો આ પ્રકારે કરે તો એને પ્રાપ્તિ થઈ જાય. એમાં કોઈ બહુ શાસ્ત્ર વાંચવાની પણ જરૂર નથી, પણ એને ભેદ જ્ઞાનનો વિચાર વારંવાર કરવો જોઈએ. જ્ઞાન તો અવસ્થિત જ્ઞાન ને ત્યાં છે, ઓલું ક્રોધાદી કશાય આવ્યા નહીં ગયા, પણ જ્ઞાન વિયું ગયું. જ્ઞાન તો જ્ઞાન ત્યાં છે, જ્ઞાન તો સ્થિર છે, જ્ઞાન કઈ જતું નથી. કુંજભાઈ તમારે ઘેરે વાત થઈ હતી ને, એ વાત પાછી અત્યારે બધા ત્યાં નહોતા એટલે પછી. હા જો આ વાત ફરી ફરી સમજવા જેવી છે. બોલો, નવા છે પણ જૂના વાહે રહી જાય અને નવા આગળ થઈ જાય, મારે એની તરવાર છે અજીતભાઈ, હે, એમાં કઈ નથી. બે ઘડીનું કામ છે, જો એને કળ સૂજી ગઈ કામ થઈ જાય. કેમ કે આમાં કાળની વાત નથી, કાળની વાત નથી. લાખો વર્ષ તીર્થંકર ભગવાનની સભામાં જાય ને સાંભળે ને આત્મદર્શન ન થાય, અને કોઈક પેલો આવી અને સમ્યક દર્શન લઈને બહાર નીકળે, એમાં શું, એમાં કઈ. આ વાત તો પોતાના જ્ઞાન ને શ્રદ્ધામાં પકડાઈ જાય તો એ કામ થઈ જાય. અને જરાક એને સત છે ને, સતનો એક પૈસો જો પકડાઈ ગયો તો એક પૈસામાં એવો લોચંબક છે કે 99 પૈસા ને લઈ આવશે, એથી આવશે. જેમ બારમાં લૌકિકમાં કહેવાય છે ને કે એક વાર મહેનત કરીને પૈસો ભેગો કરીએ પછી પૈસો પૈસાને કમાશે, પૈસો પૈસા ને ખેંચી લાવશે. એમ કેવત છે સમાજમાં, એ તો એના કોઈ નો તો થાય, બાકી પૈસો આવે એ જાય પાછો હું ખેંચે. એ વાત ના કરે, ઓલી વાત કરે સમાજમાં. એમ આ જો થોડો પણ જ્ઞાન નો પક્ષ જોઈ, જે જ્ઞેય નો પક્ષ છે ને, જ્ઞેય ના બે પ્રકાર, ક્રોધાદી ભાવ થાય એ પણ પર જ્ઞેય છે, અને જગતના પદાર્થો જણા એ પણ પર જ્ઞેય છે, સમજી ગયા. પછી એના તરફથી લક્ષ છૂટી જશે. જે ચીજ મારી નથી એમ નક્કી કરવા જાઓ તો એના પરથી લક્ષ છૂટી જશે, પર્યાર્થિક ન્યાય બંધ થઈ જશે. ક્રોધ જણાય છે, ક્રોધ મારો નહીં, મારું તો જ્ઞાન. પછી ક્રોધ ઉપર લક્ષ છૂટી જશે અને જ્ઞાયક ઉપર લક્ષ આવશે. પછી પરની સામે જોવાનો કઈ પ્રશ્ન રહ્યો નહીં. એમ અંતરમાં જઈ શકાય છે ભેદ જ્ઞાન. આ ભેદ જ્ઞાન નો પ્રકાર છે, સેલો પ્રકાર છે. આવી જાય છે ને કે ક્રોધ મારો નહીં, દયાનું પરિણામ મારું નહીં, દયાનું પરિણામ મારું નહીં, તો જ્યાં એના ઉપર લક્ષ હતું મમતા હતી છૂટી ગઈ, તો મારું તો જ્ઞાન. તો જ્યાં જ્યાં જ્ઞાન મારું તો મારા પણ જ્ઞાનમાં આવ્યું ને, તો મારા પણ વિકારમાં કષાયમાં મારા પણ હતું, રાગમાં મારા પણ અનાદિકાળનું, એ છૂટી જાય છે. એટલે જ્ઞાન દ્વારા જ્ઞાનને ગ્રહણ કરતા કષાયનો ત્યાગ આપોઆપ થઈ જાય છે, ત્યાગ કરવો પડતો નથી ઓટોમેટિક. નિરંતર એને સ્વાધ્યાય એટલા માટે કરવું છે કે વિચારધારા ઉત્પન્ન થાય. વિચાર એટલા માટે કરવો છે કે જે હું પોતાનું સ્વરૂપ હો એવો નિર્ણય કરવો. નિર્ણય કરવા માટે સ્વાધ્યાય છે. નિર્ણય કર્યા પછી એને વારંવાર પ્રયોગ કરવો, પ્રયોગમાં મૂકવો કે મને તો જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. પેલા બે પાઠ છે મૂળ. સમ્યક દર્શન ન થવામાં બે પ્રકારના અભિપ્રાય બાધક થાય છે જીવને. આખો ટોટલ સાર તમને કહું છું. પેલામાં પેલી ભૂલ જીવની એ છે અનાદિકાળથી કે જીવ બધા પ્રત્યેક આત્માઓની વાત છે, બધા આત્મા સ્વભાવે જ્ઞાયક છે. જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે, કરતા નથી. જ્યાં જ્યાં કરતાપણાની વાત શાસ્ત્રમાં જ્યાં આવે છે ત્યાં એ વ્યવહારની દર્શાવે છે. અજ્ઞાન ભાવે આત્મા રાગનો કરતા છે, વેદ જ્ઞાન થાય તો એ આત્મા જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામનો કરતા છે. એ બે પ્રકારના વ્યવહાર છે, કેમ કે એ પ્રકારે પરિણમે છે ત્યારે તેને કરતા કહેવામાં આવે છે. પણ એ વિશેષ અપેક્ષા એ કરતા પણ થયું, પણ સામાન્ય અપેક્ષા એ જોવામાં આવે તો આત્મા નિષ્ક્રિય છે, અકારક અને અવેદક છે. વસ્તુ વસ્તુ પરિણામને ઉપજાવે નહીં, વસ્તુ પરિણામને કરે નહીં, એટલે અકર્તાપણું છે. એ જ્ઞાયક ભાવ છે. એ જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે, પણ એ જ્ઞાતા હોવા છતાં અનાદિકાળથી સમયે સમયે ભૂલે છે. ભૂલ એક સમયની છે, ભૂતકાળની ભૂલ અનંતકાળથી કરી અને ભૂલ ભાંગવામાં એ ભૂતકાળની ભૂલ નડતી નથી. ભૂલ ભૂતકાળમાં કરેલી ભૂલ, ભૂતકાળ એટલે ક્યાં સુધીનો ભૂતકાળ? એક સમય પહેલાનો. કાલનો તો ભૂતકાળમાં છે જ, પરંતુ ભૂલ કરી એ તો ભૂતકાળમાં છે જ, પણ એક સમય પહેલાની પણ જે ભૂલ કરી એ પણ ભૂતકાળમાં ગઈ. હવે એ ભૂતકાળથી ભૂલ કરતો આવતો હોવા છતાં આજે એ સમજે તો ભૂતકાળની ભૂલ વર્તમાન સમજણ કરવામાં ક્યાંય બાધક થતું નથી. કોઈ કર્મ તો નડતા નથી, સત્તામાં રહેલા કર્મ તો નડતા નથી સમજણ કરવામાં, પણ ભૂતકાળની જે ભૂલ છે એક સમય પહેલાની, એક સમય પહેલા પાપ કર્યું, બીજા સમયે ધર્મ થઈ જાય. કેમ કે પૂર્વ પરિણામનો તો વ્યય થાય છે, અભાવ થઈ જાય છે, નવા પરિણામ પ્રગટ થાય છે. અરે હું તો ભૂલો, હું તો જ્ઞાનાનંદ આત્મા છું, આ ક્રોધાદી ભાવો મારા નથી, દેહાદી મારા નથી, એમ સમજણના ઘરમાં આવી જાય, અનુભવ થઈ જાય. ભૂતકાળની ભૂલ કઈ નડતી નથી. ભૂતકાળ તો ભૂલ કરતો આવ્યો હતો, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય એમાં વિભાવ અનાદિનું જ્ઞાન થતા દૂર થાય. એમાં કઈ ભૂતકાળનું એને નડતું નથી. પણ સ્વાધ્યાયની બહુ જરૂર છે. સ્વાધ્યાય કરે, ચિંતન કરે. પેલો નંબર સત્સમાગમનો છે, પણ સત્સમાગમ ન હોય ત્યાં સ્વાધ્યાય. થોડોક ટાઈમ આત્મા માટે કાઢવો છે. 8 કલાક તમે કાઢો છો વેપાર માટે, દુઃખી થવા માટે, અને સુખી થવા માટે 1 કલાક ની અરુણભાઈ હશે જ. એમ તમને લાગે છે કે આ હું તો સુખી થવા માટે છું, લાલુભાઈ કેમ કે દુઃખી થવા માટે 8 કલાક? એમાં કઈ મતભેદ છે આપણો ને તમારો? મતભેદો તો કરો પ્રશ્ન, એમાં શું વાંધો?
8 કલાક જીવવા માટે, વ્યવહાર ચલાવવા માટે ફરજિયાત કામ કરવું પડે.
એ ભાઈ પર પદાર્થની રૂચિ છે ને, એટલે અજ્ઞાન કરવા માટે 8 કલાક રોકાય. ને અજ્ઞાનનું ફળ ચોખ્ખું દુઃખ છે, એમાં છાંટો સુખ નથી. ત્યારે તો અજ્ઞાન કરે છે ને, 8 કલાકમાં બીજું શું કર્યું? આત્મા તો યાદ આવતો નથી. ભાઈ પણ એને એમ થવું જોઈએ ને કે ભેદ જ્ઞાન મુખ્ય છે, એમ થવું જોઈએ ને. એની મુખ્યતા આત્માની મુખ્યતા આવવી જોઈએ ને. સંયોગની મુખ્યતા આવતી હોય તમને તો કામ નહીં થાય. આ એક કામ કરવા જેવું છે જીવનમાં, એમ તમને લાગવું જોઈએ ને. બીજાના ઉપદેશથી તમે નહીં સમજાય, એ તો સ્વયં પોતાથી જો લાગે તો કામ આવે. લાલુભાઈ તો આજ છે અહીંયા, કાલ વયા જશે રાજકોટ દાખલા તરીકે. પણ પછી તમારે આ કરવા જેવું છે ખાસ. ને એમાં તમે બહુ દૂર દેશમાં છો ને ભાઈ, એમાં તો જાગૃતિ ને પુરુષાર્થની બહુ જરૂર છે. અહીંયા તો લપસણું બહુ છે, લપસણું છે. કારણ કે ઇમિટેશન સુખનો ઢગલો અહીં દેખાય. ઇમિટેશન હાવ છેતરામણું છેતરાઈ જવાય. દુઃખમાં તો આત્મા યાદ આવે, પણ સુખમાં ભૂલી જાય. એનું કારણ છે કે ધર્મ શું કામ કરવો છે? સુખી થવા માટે. હવે સુખી તો જઈએ, પછી ધર્મ શું કામ કરવો? ભૂલાઈ જાય છે. બિલકુલ સુખી નથી, કોઈ જીવ સુખી નથી. દુઃખના કારણ મિથ્યા દર્શનને સેવે, સુખનું કારણ એવા સમ્યક દર્શનને સેવે નહીં. તો એવા સુખ ક્યાંથી આવે? ત્યાં ગયા વિના કોઈ જીવના સંસારનો અંત આવવાનો નથી. તમે આજે કરો કે કાલ કરો, આ ગુરુદેવનો ઉપદેશ દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાનો જ આપ્યો છે. 45 વર્ષ શુદ્ધ નયનો જ ઉપદેશ આપ્યો છે. કેમ કે શાસ્ત્રકાર લખે છે કે 11મી ગાથાના ભાવાર્થમાં એમ છે કે પ્રાણીઓને વ્યવહાર નયનો પક્ષ તો અનાદિકાળનો છે. એક બીજું, પરસ્પર ઉપદેશ પણ વ્યવહારનો મળ્યા કરે છે. બે, જીનવાણીમાં પણ નિશ્ચયનો અસ્તાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ આવ્યો છે જીનવાણીમાં પણ, પણ એનું ફળ સંસાર છે. 4 વાત લખી છે. પછી લખે છે કે શુદ્ધ નયનો ઉપદેશ તો કદી એને સાંભળ્યો નથી, આવ્યો નથી. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી, અને શુદ્ધ નયનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે, પણ એનું ફળ વિતરાગતા છે. ગુરુદેવે શુદ્ધ નયના ઉપદેશની 45 વર્ષ વાત કરી. વ્યવહાર નહીં જણાવતા જાય છે, વ્યવહાર નહીં જણાવે કે આવા આવા જીવના પરિણામ થાય છે, આમ આમ થાય છે, આ ગુણ સ્થાન છે, આ માર્ગના સ્થાન છે, આ રાગ થાય છે, રાગનો અભાવ થાય છે, એકદેશ વિતરાગ ભાવ થાય છે, બંધ થાય છે, મોક્ષ થાય છે. નવ તત્વનું જ્ઞાન કરાવે છે. નવ તત્વ એટલે આત્માના પરિણામ. નવ તત્વ બીજી કોઈ વસ્તુ નથી, આત્માના પરિણામનું નામ નવ તત્વ છે. એ પરિણામના 2 પ્રકાર પડ્યા, શુદ્ધ અને અશુદ્ધ. એ શુદ્ધ પરિણામ અને અશુદ્ધ પરિણામ બે નો વિસ્તાર કરો તો નવ તત્વ બને છે. એટલે એનું જ્ઞાન કરાવતા જાય છે વ્યવહારનું, પણ વ્યવહારનું લક્ષ્ય છોડાવે છે. વ્યવહારનું જ્ઞાન એટલા માટે કરવું કે વ્યવહારનો નિષેધ કરીને નિશ્ચયના પક્ષમાં આવી જવું, પછી નિશ્ચયનો પક્ષ છોડીને અનુભવ કરવો. આ એનો ઉપદેશ. મેં તો આ વાત સાંભળી છે એની પાસેથી. આ એને કેવું હતું એના વ્યાખ્યાનમાં પણ જો તમે આ હું કહું છું એ દ્રષ્ટિથી તમે વાંચશો તો આખો એનો પ્રધાન સૂર દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો હતો. પર્યાય દ્રષ્ટિ છોડાવી અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી, બીજો કોઈ ઉપદેશ નથી આપ્યો. ફેરવી ફેરવીને એના આત્મા ઉપર એક જ સૂર નીકળે છે. વ્યવહારના પક્ષવાળાને અઘરું લાગે છે, પણ બીજો તો કોઈ ઉપાય નથી. સત નહીં ફરે. સત તો જે હોય એ જ જ્ઞાનીઓ કહે, કોઈને ગમે કે ના ગમે એનું કઈ સવાલ. શુદ્ધ આત્મા સિવાય કોઈ શરણ નથી, કોઈ શરણભૂત નથી. કુટુંબ, કબીલા, પૈસો, ટકો, દેહ, કોઈ શરણભૂત નથી. પૂર્ણ તત્વ શરણભૂત નથી. અરે શુદ્ધ પર્યાય પણ શરણભૂત નથી, કેમ કે એ પણ નાશવાન છે. શરણ તો એક ધ્રુવ પરમાત્મા છે. પેલું વાત એમ છે કે થોડી મારે સ્પષ્ટ વાત કરવી જોઈએ, કેમ કે સ્પષ્ટ વાત કર્યા સિવાય એનો માર્ગ કપાશે નહીં. પહેલામાં પહેલો પ્રવેશ જો કરવો હોય, તત્વને સમજવાનો પ્રવેશ, અનુભવ તો હજી દૂર, પણ તત્વ સમજવામાં જો પ્રવેશ દ્વાર હોય તો એ અણી શુદ્ધપણે સાચા દેવ ગુરુ અને શાસ્ત્ર એનું શ્રદ્ધાન અણી શુદ્ધ કરવું પડશે. એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની છૂટછાટ જો એના અભિપ્રાયમાં મૂકશે તો આ તત્વ નહીં સમજાય. શુદ્ધાત્માની વાત સાંભળશે પણ એને ગળે નહીં ઉતરે. એનું કારણ કે એને ખરેખર હજી નિમિત્તનો પણ આતરો આવ્યો નથી. એને નિમિત્તનો પણ આતરો આવ્યો નથી કે દેવનું સ્વરૂપ શું, ગુરુનું સ્વરૂપ શું અને શાસ્ત્રનું સ્વરૂપ શું. એ ત્રણનો તો એને આતરો પાડવો પડશે. એમાં એમ છે કે આ પણ સાચું ને આ પણ સાચું એ નહીં ચાલી શકે. એને ભગવાન વિનય મિથ્યાત્વ કહે છે. એ મિથ્યાત્વનો એક દોષ છે. સમજીએ, આપણે તો બધા ઉપર સાચા, બધાને ખોટા કોઈને ન કહેવા. ભાઈ, બધાને જો તમે સાચા કહેશો તો હું એમ કહું છું કે સાચા હીરા પણ તમે ખરીદ કરી લ્યો અને કાલ હવારે ખોટા હીરા આવશે એ તમે ખરીદ કરી લેશો અને તમારી તેજરીમાં તમે રાખશો અને પાંચ વર્ષ પછી જ્યારે તમે વેચવા જાવશો ત્યારે તમે પોક પોકે મૂકીને રોશો, કેમ કે ખોટા હીરાની તો કંઈ કિંમત આવશે જ નહીં. આંકરા આંકરા છે, ઓલો ઝવેરી ફેંકી દેશો. ઝવેરી કે મારી પાસે ટાઈમ નથી, આવા ખોટા હીરા શું અહીંયા બતાવવા આવ્યા છે. સમજી ગયા? એટલે પહેલામાં પહેલું અણી શુદ્ધો, એક ટકો પણ ખૂણે ખાંચ કે ક્યાંક પણ ખોટા દેવ ગુરુ શાસ્ત્ર ક્યાંક પણ કે દેવ કે દેવી કે ફલાણું કે ઢીકણું કે પૂછડું કાંઈ, ઈ તો ઠીક એ તો કદાચ માની લ્યો કે જીવ છોડી જઈએ, પણ આ દિગંબર ધર્મ સાચો છે, શ્વેતાંબર મત સાચો છે, સ્થાનકસી મત સાચો છે, એવો પણ જો એને પક્ષેશે તો આ શુદ્ધાત્માની વાત સાંભળશે પણ એના હયામાં નહીં. આટલું તો એને વીર્યવાન થવું પડશે. વીર્યવાન આ કામ છે ને, એ વીરનો ધર્મ છે, આ મહાવીરનો ધર્મ છે. આ કોઈ સાધારણ વાત નથી. સમજી ગયા? તેમ આ જે વાત કરું છું એ કોઈ દ્વેષ ની વાત નથી, સમજી કે કોઈ વ્યક્તિની દ્વેષ ની વાત નથી, પણ જો આવું એને ગ્રહિત મિથ્યાત્વ આવી જાય છે તો અગ્રહિત મિથ્યા તો તોડવું છે આપણે, અને ગ્રહિત મિથ્યાત્વ રહેતું હોય તો સાચા દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ તો એને પહેલું સમજવું પડશે. મોક્ષ માર્ગ પ્રકાશમાં આની ચોખવટ પૂરેપૂરી છે. જેને જેને કંઈ પણ સલ્ય રહેતું હોય એને મોક્ષ માર્ગ પ્રકાશ વાંચવો જોઈએ, સમજી ગયા. એમાં બધા કારણો આપ્યા છે, એમાં બધા કારણો આપ્યા છે, સમજી ગયા. પ્રતિમા હોય એ તો નગ્ન દિગંબર પ્રતિમા જ હોય, એ પ્રતિમા ઉપર કોઈ મુગટ, કોઈ હાર કે કોઈ ફૂલ કે કોઈ ચાંદલા હોય જ શકે નહીં, સમજી ગયા. પ્રતિમા એટલે પરિપૂર્ણ વિતરાગતા, એમ સાધુનું સ્વરૂપ. તો બાહ્યમાં નગ્નતા અને અંદરમાં નગ્નતા, સમજી ગયા. અંદર નગ્નતા એટલે કષાયના લુગડા જેને ઉતરી ગયા છે એનું નામ નગ્ન અવસ્થા છે, વિતરાગ અવસ્થા, વિતરાગની મૂર્તિ. અને જેવું બાળક જન્મે છે નિર્દોષ, બાળક જન્મે છે નિર્દોષ. પહેલાના કાળમાં તો 5-7-8 વર્ષ સુધી છોકરાઓ નાગા ફરતા હતા, છોકરીઓ અને છોકરાઓ, સમજી ગયા. નિર્દોષતાની વાત કરું છું. એવી રીતે મુનિરાજ છે સાચા ભાવલિંગી સંત, એ વિતરાગની મૂર્તિ છે, એકદમ નિર્દોષ, નિર્દોષ, નિર્દોષતા, જેનામાં કોઈ પણ પ્રકારની કામ વાસના ઉત્પન્ન થતી નથી, મરી ગઈ છે કામ વાસના, સમજી ગયા. એટલે એ ગુરુનું સ્વરૂપ બાહ્ય અને અંતર નગ્નતા હોય છે. હવે શાસ્ત્રનું સ્વરૂપ, શાસ્ત્રનું સ્વરૂપ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે તમે જૈનના શાસ્ત્રો હોય તો પણ વિચાર કરીને તમે એને શોધજો, કરી જોજો, સિદ્ધાંત, સિદ્ધાંત, જૈન સિદ્ધાંત જોજે. એટલે મારું કહેવાનું આશય છે કે આ હું તદ્દન એકડાની વાત કરું છું. તત્વમાં પ્રવેશ નથી થતો એનું કારણ ક્યાંક ને ક્યાંક એને હજી અંદરમાં વિનય મિથ્યા કરીએ છીએ. આ વાત એવી છે કે પિતાને પુત્ર બે હોય અને પિતા એમ કહે કે ના, તો પુત્ર એમ કહે કે હું પગે નહીં લાગુ, તમને પગે લાગુ છું, પણ આ કપડાવાળા સાધુ હોઈ શકે જ નહીં, જૈનના સાધુ જ નથી. એવી મારું કહેવાનો આશય છે કે પેલો પાયો દેવ ગુરુ ને શાસ્ત્ર, એ મૂળ પાયાની વાત છે. આ આ આ છે ને સિદ્ધાંતિક વાત છે, જે વાત હું કરું છું એ સિદ્ધાંતિક વાત છે, બેઝિક પ્રિન્સિપલ છે, મૂળ પાયાની વાત છે. હવે એમાં જો તમને હજી શ્રદ્ધા કાચી હોય અને શ્રદ્ધામાં ડામાડોળ હોય, વિપરીતતા હોય, વીર્ય તમારું ન ઉપડતું હોય તો તમે આગળ નહીં વધી શકો, નહીં કરી શકો, સમ્યક દર્શન થશે જ નહીં એને તો. એ તો મોટી ભૂલ છે, એ તો સ્થૂળ ભૂલ છે, સમજી ગયા. એ તો સ્થૂળ ભૂલ કહેવાય. એનું કારણ છે કે આ પરદેશ છે, સમજી ગયા. પરદેશમાં તો બધા આવે અને આમંત્રણ પણ આવે, પણ ચાલો આપણે કઈ વાંધો નહીં, શું એ ન ચાલે છે. આ એટલે જ કહું છું ને, આ ચોખવટ કરવાની વાત, કેમ કે હવે મારો જવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હવે કહેવામાં કઈ વાંધો નહીં, સમજી ગયા. મારે કેવું જ જોઈએ, સત્ય વાત તો કેવી જ જોઈએ ને, તમારા હિત ખાતર કહું છું. મને કોઈ પ્રત્યે, કોઈ શ્વેતાંબર સાધુ પ્રત્યે કઈ દ્વેષ નથી, સમજી ગયા. પણ જે સત્ય હકીકત છે એ કહેવી
જોઈએ.
બીજું, પ્રેમચંદભાઈ કુંદકુંદ આચાર્ય ભગવાન જે થઈ ગયા, બેનું ત્રીજું નામ છે ભગવાન મહાવીર પછી, એ ધર્માત્મા એમ શાસ્ત્રમાં લખી ગયા છે કે એક તાણું વાણું કપડાનો રાખી અને જો સાધુ પોતાને માને તો તે જીવ નિગોદમાં ચાલ્યો જાય. આ કઈ સાધારણ પાપ નથી, સમજી ગયા. આખો જે ગુરુ તત્વ પરંપરા એનું એ ખંડન કર્યું એને, નવે તત્વની ભૂલ. એટલે મોક્ષ માર્ગ પ્રકાશ, જેને શ્રદ્ધામાં કચાસ હોય એને મોક્ષ માર્ગ પ્રકાશ ખાસ વાંચવાની મારે ભલામણ છે. એમાં ખાસ કરીને પાંચમો અધિકાર જે લખ્યો છે અન્ય મતનું નિરાકરણ, એમાં એને બહુ સ્પષ્ટ ચોખવટ કરી છે. વેદાંત, સાંખ્ય મત, બૌદ્ધ, વૈશેષિક, સ્થાનકવાસી, શ્વેતાંબર, આ તે બધા ધર્મ, બધા ધર્મની, અને એમાં એમાં આખા શાસ્ત્રનો આધાર આપી, કારણ આપી, કારણ આપી. એમ. ત્યારે પછી પ્રશ્ન કરે છે કે ભાઈ તમે આ બધાની નિંદા કરો છો તો એ તો દ્વેષ થઈ ગયો. તો કે ના ભાઈ, અમને દ્વેષ નથી, અમારે સત્યનું જે સ્વરૂપ હોય એનું પ્રતિપાદન કરવું જ જોઈએ. સત્યનું પ્રતિપાદન ન કરીએ તો જીવ સમજે ક્યારે? એમ અમને કોઈ દ્વેષ બુદ્ધિથી અમે લખતા નથી. જ્ઞાનીને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હોઈ શકે, એમાં શું કઈ, એમાં રાગ દ્વેષ ક્યાં થયો? એ તો વસ્તુ નિશ્ચિતિ. સોનાને સોનું કહ્યું, પિત્તળ ને પિત્તળ કહ્યું, એમાં શું? પિત્તળ તો પિત્તળ છે, સોનું તો સોનું છે, એમાં શું? એટલે બહુ જરા પુરુષાર્થ માગે છે આમાં. આ કઈ સાધારણ વાત નથી. સમજી ગયા? બીજું શ્રીમદ રાજચંદ્રજી છે એ જ્ઞાની પુરુષ થઈ ગયા છે. એક અવતારી છે, એક જ અવતાર પછી, એક જ ભવ પછી એ અર્યંત અને સિદ્ધ થઈ જશે. સમજી ગયા? શ્રી પ્રવર્તન સાર ગાથા 172 ઉપર પૂજ્ય શ્રી કાનજી સ્વામીના અદભુત અપૂર્વ અને સૂક્ષ્મ ન્યાય પ્રવચનો, વેદ નિર્વાણ સંવત 2477 મહાવદ બીજ શુક્રવાર. છે ચેતના ગુણ ગંધ રૂપ રસ શબ્દ વ્યક્તિ ને જીવને વળી લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન ભાઈખું નતે હને. અનિવાર્ય જીવને અરસ રૂપ અગંધ અવ્યક્ત ચેતના ગુણ વાળો અશબ્દ અલિંગ ગ્રહણ લિંગ થી અગ્રાહ્ય અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. પરગ્રહો થી વિભાગના સાધનભૂત જીવનું અસાધારણ સ્વલક્ષણ. જીવમાં રસ નથી, ગંધ નથી, સ્પર્શ ગુણની વ્યક્તતા નથી, તે ચેતના ગુણ વાળો છે. આત્મા શબ્દ બોલતો નથી, તેમજ શબ્દનું કારણ નથી, લિંગથી ગ્રાહ્ય થઈ શકે તેવો નથી અને પરના આકાર વિનાનો છે તેમ તું જાણ. અહીં આચાર્ય ભગવાન આદેશ કરે છે કે તું તારા આત્માને આવો જાણ. ટીકા: આત્મામાં અરસપણું છે, આત્મામાં રસ નથી, કારણ કે તેનો રસ ગુણના અભાવરૂપ સ્વભાવ છે. આત્મામાં અરૂપપણું છે, આત્મામાં રૂપ નથી, કારણ કે તેનો રૂપ ગુણના અભાવરૂપ સ્વભાવ છે. આત્માને રૂપીનો ઉપચાર આવવાનું કારણ: આત્મામાં રૂપીપણું નહીં હોવા છતાં તે રૂપી છે અથવા મૂર્ત છે એમ વ્યવહાર શાસ્ત્રમાં કથન આવે છે, તેનો શું ખુલાસો છે? એનું સમાધાન ગુરુદેવ કહે છે, આત્મા નિશ્ચયથી તો રૂપી છે, પણ કર્મના સંયોગની અપેક્ષાએ વ્યવહારે રૂપી કહ્યો છે, પરંતુ ખરેખર તે રૂપી થઈ જાય છે એવો એનો અર્થ નથી. શાસ્ત્રમાં અનેક અપેક્ષાએ અનેક અપેક્ષાઓ આવે, જીવ પોતે વિકાર કરે છે ત્યારે જળ કર્મ નિમિત્ત રૂપે હોય છે, તે રૂપી કર્મના સંયોગની અપેક્ષાએ આત્માને રૂપીપણાનો ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર એટલે વાસ્તવિક નહીં, ઉપચારનું કથન. વિકારી પરિણામની જીવની યોગ્યતા ને તે યોગ્યતાના નિમિત્તે રૂપી કર્મનું એક ક્ષેત્રે રહેવું તેવો સંબંધ બિલકુલ ન હોત તો રૂપીપણાનો ઉપચાર પણ આવી શકત નહીં. જેમ કે સ્થિત દશામાં વિકારની યોગ્યતા પણ નથી ને નિમિત્ત રૂપે કર્મો પણ નથી, તેથી સિદ્ધ દશામાં રૂપીપણાનો ઉપચાર આવતો નથી. પણ સંસાર દશામાં વિકારની યોગ્યતા છે, તે રૂપી કર્મોના નિમિત્ત વિના હોઈ શકે નહીં. કર્મના નિમિત્ત વિનાનો જીવ હોય તો સિદ્ધ થઈ જાય, માટે નિમિત્તપણું તો છે જીવને સંસારીને જડ કર્મનું. કર્મના નિમિત્ત વિનાનો જીવ હોય તો સિદ્ધ થઈ જાય. વિકાર અશુદ્ધ પારણામિક છે, ભાવ છે. જીવ પોતે સ્વભાવનો આશ્રય ચૂકી કર્મનો આશ્રય કરે છે, પોતાનું અવલંબન ન લેતા પરનું લક્ષ કરવા જાય છે તો વિકાર રાગ દ્વેષ મોહ થઈ જાય છે. એમાં નિમિત્ત કર્મનો ઉદય છે, પોતાના તરફ ન જોતા એ પર તરફ જોયા કરે છે. જીવ પોતે સ્વભાવનો આશ્રય ચૂકીને એટલે કે હું જ્ઞાયક જ્ઞાતા છું એવા ભાવમાં ન રહેતા અંપરનું લશ્કરી અને રાગનો કરતા બની જાય છે. જીવ પોતે સ્વભાવનો આશ્રય ચૂકી કર્મનો આશ્રય કરે છે, ને વિકાર કરે છે. પણ કર્મ વિકાર કરાવતું નથી, કેમ કે આત્મા તથા કર્મને અત્યંત અભાવ છે. જળ કર્મને તો ખબર પણ નથી કે મારો આશ્રય કરીને જીવ વિકાર કરે છે. જીવ વિકાર કરે છે તે જીવની ભૂલ છે, પણ તેનું ત્રિકાળી સ્વરૂપ નથી. ભૂલ ખરી એક સમયની, એનો સ્વભાવ નથી. એમ શરીરમાં તાવ આવે પણ એ કઈ નોર્મલ શરીરની સ્થિતિ નથી, એ વિભાવ છે. તાવ ઉતરી જાય, નોર્મલ સ્થિતિ થઈ જાય. એમ જીવ વિકાર કરે છે તે જીવની ભૂલ છે, પણ તેનું ત્રિકાળી સ્વરૂપ નથી. રૂપીના લક્ષ વગર વિકાર હોતો નથી. જીવની એવી યોગ્યતા છે ને રૂપી કર્મનું જોડે નિમિત્ત છે, માટે રૂપીનો ઉપચાર કરેલ છે. આત્મામાં અગંધપણું છે, આત્મામાં ગંધનો અભાવ છે, સુગંધ કે દુર્ગંધ આત્મામાં નથી. ચોથું, આત્મામાં અવ્યક્તપણું છે, આત્મામાં સ્પર્શની વ્યક્તતાનો અભાવ છે. ટાઢામાંથી ઊંડું થવું, લુખામાંથી ચીકણું થવું, સ્થૂળમાંથી સૂક્ષ્મ થવું, હળવામાંથી ભારે થવું, કર્કશમાંથી સુવાળું થવું, તે બધી જળની અવસ્થા છે. આત્મામાં તે સ્પર્શની વ્યક્તતાનો અભાવ છે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને લીધે સ્પર્શની વ્યક્તતા થાય, માટે આત્મા અવ્યક્ત છે. પાંચમો બોલ, આત્મામાં અશબ્દપણું છે, આત્મામાં શબ્દરૂપ પર્યાયનો અભાવ છે. અજ્ઞાની માને છે કે જે ભાષા બોલવાથી જીવનું હિત થાય તે ભાષા બોલવી ને કઠોર ભાષા બોલવાથી જીવને કલુષિતતા થાય, માટે એવી વાણી ન કાઢવી. પણ ભાઈ, વાણી કાઢવી કે ન કાઢવી તે જીવના હાથની વાત નથી. વાણી સ્વતંત્ર છે ને જીવ સ્વતંત્ર છે. વાણીથી લાભ કે નુકસાન નથી, પણ અજ્ઞાનીને ભય લાગે છે કે આમ વાણીને સ્વતંત્ર માનવાથી તો કોઈ જીવ ગુરુનું બહુમાન કરશે નહીં. ભય લાગે છે, માટે વાણીને હું કરતા છું, વાણી તો કરવી જોઈએ, વાણી બોલવી જોઈએ, ઉપકાર કરવો જોઈએ. એટલે એની નજર વાણીના કરતા પણ મરીએ છે. એમ ગુરુના ઉપકાર શબ્દ બોલવાના માના નીચે પણ એ એકતા કરે છે, સ્વામી થઈ જાય છે આ ભાષાનું. એ કેવી મોટી ભૂલ થાય છે કે એ ભૂલ ખ્યાલમાં ના આવે તો જ્ઞાનીઓ સમજાવે ત્યારે ખ્યાલ આવે. એ બાના નીચે પણ શબ્દનો ભય થઈ ગયો. ગુરુદેવનો ઉપકાર તો આપણે બોલવો જોઈએ ને, બે વચન કહેવા તો જોઈએ ને, અને એ વચનનો કરનારો હું છું કે હું જાણનાર છું ભૂલી ગયો, અને એ ભાષાનો કરનારો છું કરતા બની ગયો. આખો સંસાર ઉભો થઈ ગયો. સમય સમય ભૂલે છે ને, ભૂલ તો એક સમયની છે, કઈ ભૂલનો ખજાનો નથી, ડીપો નથી, ભોગો થઈ ગયો. ભૂલ તો એક સમયની. વાણીથી લાભ કે નુકસાન નથી, પણ અજ્ઞાનીને ભય લાગે છે કે આમ વાણીને સ્વતંત્ર માનવાથી તો કોઈ જીવ ગુરુનું બહુમાન કરશે નહીં, કોઈ કોઈનો ઉપકાર કરશે નહીં, કરાવ સ્વીકારશે નહીં, ને બધા લુખા થઈ જશે. પણ ભાઈ, કોઈ જીવ પરનું બહુમાન કરતો નથી. ધર્મી જીવ પોતાના સ્વભાવનું બહુમાન કરે છે, ને સ્વભાવમાં ઠરી શકતો નથી ત્યારે શુભ ભાવમાં ગુરુનું બહુમાન આવી જાય છે. ગુરુ બહુમાન આવી જાય ખરું, એ વાણી આવી જાય છે, એનું કરતો નથી. વળી કેવળી ભગવાનની ઈચ્છા વગર વાણી નીકળે છે, ને છદ્મસ્થ જીવ ઈચ્છાપૂર્વક વાણી કાઢી શકે છે તે વાત પણ મિથ્યા છે. કારણ કે વાણીની પર્યાયનો બધા જીવમાં ત્રણે કાળે અત્યંત અભાવ છે. હરિયમ ભગવાનની વાણી નીકળતી હોય એ નીકળે છે, એ નહીં કરતા નથી. અને છદ્મસ્થ એટલે સંસાર અવસ્થામાં એ પોતે ઈચ્છા કરે તો વાણી નીકળે એમ તો છે નહીં. વાણીના કારણે સ્વતંત્ર નીકળે છે, ઈચ્છા પણ એના સ્વકાળે થાય છે, અને એનું જ્ઞાન કરનાર તે આત્મા છે. એ જ્ઞાનને પકડી રાખવું જોઈએ, ઈચ્છાને શબ્દને ન પકડાય. કે વાણીની પર્યાયનો બધા જીવમાં તણે કાળે અત્યંત ભાવ છે. એટલે વાણીનો આત્મા કરનાર નથી એ સિદ્ધ કરવું છે. વાણીનો જાણનાર પણ કરનાર નહીં. વાણી છે એ પૂદગળ છે, જડની અવસ્થા છે, રતન બોલાય છે. છઠ્ઠું, આત્મામાં અલિંગ્રાહ્યપણું છે. આત્મામાં રૂપ રસ ગંધ વગેરેનો અભાવ હોવાથી આત્મા કોઈ પણ લિંગ એટલે ચિહ્ન એમાં એનાથી ઓળખી શકાય એવું નથી કે આત્માને આ લિંગ વડે, આ ચિહ્ન વડે, આ એંધાણ વડે ઓળખી શકાય એવો આત્મા નથી. એમ શરીરમાં આવો રંગ હોય તો આ ભગવાન ઓળખાય. આ વાણી હોય તો મુનિ ઓળખાય. પરમ ઔદારિક સભ્ય હોય તો કેવળી ભગવાન ઓળખાય. દિવ્ય ધ્વનિ હોય તો તીર્થંકર ભગવાન ઓળખાય. આ ચિહ્નોથી જીવ ઓળખાતો હશે કે ના? તે બધા ચિહ્નો તો જડમાં છે. જેટલી જેટલી શરીરની વાત કરી કે વાણીની વાત કરી એ તો બધા જડના લક્ષણ છે. એના દ્વારા આત્મા ઓળખી શકાતો નથી. એ લિંગ એટલે ચિહ્ન આત્માનું નથી, તો જડના લક્ષણો છે. એમ તે બધા ચિહ્નો તો જડના છે, તેનાથી આત્મા ઓળખાતો નથી. હવે કેનાથી ઓળખાય છે તો પછી એ વાત કરે છે. આત્માની ઓળખાણ કયા લક્ષણ દ્વારા આપણે આત્માને અનુભવ કરી શકીએ, ઓળખી શકીએ, જાણી શકીએ કે પોતાના ચેતના ગુણથી દરેક આત્મા ઓળખાય છે. પોતાને ન ઓળખે તે પરને પણ ઓળખે નહીં. પોતાને ઓળખે તે જ પરને યથાર્થ ઓળખે છે. કોઈ બાહ્ય લિંગથી આત્મા ઓળખી શકાતો નથી. ચેતના ગુણથી ઓળખાય છે. એટલે આત્મામાં જાણ્યું 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 દેખવું એક આત્માનો એક સ્વભાવ છે. એને ચેતના ગુણ કહેવાય. ચેતનાના બે ભેદ, જ્ઞાન અને દર્શન. જાણવું દેખવું, જાણીને દેખવું એ જીવનું પોતાનું લક્ષણ છે. અને શબ્દ કે શરીર એ જીવનું લક્ષણ નથી, કહે તો વર્ણનું લક્ષણ છે. એનો ખુલાસો પછી આગળ આવશે. આત્મામાં અસંસ્થાન પણ છે. સાતમો બોલ, શરીરના જુદા જુદા સંસ્થાનોથી એટલે આકારોથી આત્મા ઓળખી શકાતો નથી. આત્મા જડના બધા આકારોથી રહિત સ્વભાવો છે. આ પ્રમાણે આત્માને આકૃતિની વાત કરે છે. જેમ લોટામાં પાણી નાખવું હોય તો એ પાણીનો લોટા પ્રમાણે આકાર છે. ઘડામાં નાખવું હોય તો જુદા પાડવાનું સાધન. અરસપણું, અરૂપપણું, અગંધપણું, અવ્યક્તપણું, અશબ્દપણું, અલિંગ્રાહ્યપણું અને સંસ્થાનપણું અસંસ્થાનપણું છે તે કહ્યું. જોજી ચાલે છે. ઓ કે અવ્યક્ત કહો, એક જ વાત છે. શુદ્ધ આત્મા કહો કે અવ્યક્ત કહો, એનું નામાંતર છે, બીજું નામ છે. જેમ કારણ શુદ્ધ આત્મા, શુદ્ધ જીવાસ્તિકાય, નિર્વિકલ્પ તત્વ, નિરાગી તત્વ, નિરાલંબી તત્વ, મુક્ત આત્માનો સ્વભાવ છે, અબદ્ધ છે, એમ આત્માના ઘણા ઘણા વિશેષણો આવે છે. એમ આત્માનું એક વિશેષણ અવ્યક્ત છે. એ આખા જગતથી આત્મા જુદો પડી ગયો. કોઈ જગતના પરપદાર્થની હારે કાંઈ લેવા દેવા મારે નથી. નો કર્મથી ભેદજ્ઞાન કરાયું. એ નો કર્મ, એનાથી ભેદજ્ઞાન કરાયું. એનાથી હું જુદો છું, માટે મારે એને કાંઈ લેવા દેવા નથી. એનું લક્ષણ છોડી દઉં છું, લક્ષ છોડવા દઉં છું. બીજા બોલમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની વાત કરે છે કે કષાયોનો સમૂહ, જે ભાવક ભાવ, કષાયોનો સમૂહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ જે પરિણામ થાય છે એ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી. જ્ઞાયક ભગવાન આત્મા છે, એનો એ ભાવ નથી. કષાયો ઉત્પન્ન થાય છે એ ભાવકનો ભાવ. ભાવક નામનું દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મના લક્ષ્ય ભાવ થાય છે, માટે એ દ્રવ્ય કર્મના જ પરિણામ છે. નિશ્ચયથી એ પૂદગલના જ પરિણામ છે. એ ખરેખર જીવની જાતના નથી. જીવની જાતની આરે મળતા આવતા નથી, માટે જીવના પરિણામ જ નથી. જેટલો કસાયો સમૂહ, વ્રત અવ્રત આદિ કોઈ પણ પરિણામ હો, સમજી ગયા, જેના નિમિત્તે તીર્થંકર કર્મની પ્રકૃતિ બંધાય એવો જે શુભ ભાવ, એ પણ ભાવકનો ભાવ છે, એ જ્ઞાયકનો ભાવ નથી. એની જાતનો નથી, રાગ છે. તો ભાવ કષાયોનો સમૂહ આખો લઈ લીધો, કઈ બાકી નહીં. જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે, તેનાથી જીવ અનેરો છે, જુદો છે. માટે આત્મા અવ્યક્ત છે. એટલે નો કર્મથી આત્માને જુદો પાડ્યો, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મથી આત્માને જુદો પાડ્યો. માટે આત્મા અવ્યક્ત છે, એમ બે બોલમાં ત્યાં સુધી વાત કરી. હવે ત્રીજા બોલમાં કહે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે આત્મા અવ્યક્ત છે. ભૂતકાળની પર્યાયો અને ભાવિકાળની પર્યાયો આત્મામાં ડૂબેલી છે, અંદરમાં શક્તિરૂપ થઈ ગઈ છે. વ્યય પર્યાય થાય એ પણ દ્રવ્યરૂપ થાય, અને ભાવિકાળની પર્યાય હજી વ્યક્ત નથી થઈ એ તો દ્રવ્યરૂપ છે જ. એક વર્તમાન પર્યાયને ગૌણ કરીને બાકીની બધી પર્યાયો આત્મામાં અંતરલીન થઈ છે, બસ એટલું જ. માટે આત્મા અવ્યક્ત છે. હવે ચોથો બોલ, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, જે ક્ષણિક શુદ્ધ પર્યાય પ્રગટ થાય એ શુદ્ધ પર્યાય જેટલો આત્મા નથી. સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રના પરિણામ પ્રગટ થાય તો એટલો જે પર્યાય પ્રગટ થઈ એટલો આત્મા નથી. ઓલું તો કાઢી નાખું કે રાગ તો ભાવકનો ભાવ છે, એ તો આત્મા છે જ નહીં, એ તો કાઢી નાખું. હવે જે પર્યાય ક્ષણિક પ્રગટ થાય આત્માને આશરે સાધકને, એવી જે સંવરની જવાની પર્યાય, એ ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, એટલો પર્યાય પ્રગટ થયો એટલો જ આત્મા નથી. માટે આત્મા અવ્યક્ત છે, કેમ કે આત્મા નિત્ય છે અને આ પર્યાયો તો ક્ષણિક નાશવાન છે. માટે ક્ષણિક જેટલો આત્મા નથી. જે બૌદ્ધ મત કહે છે કે ક્ષણિક પર્યાય જેટલો આત્મા, જૈન દર્શન કહે એટલો આત્મા નથી, અવ્યક્ત છે. હવે ચોથો બોલ, વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં, પેલો એક બોલ થયો, પછી બીજો બોલ થયો, ત્રીજો, ચોથો ને આ પાંચમો બોલ, પાંચમો પાંચડો આંકડો આવશે છેલ્લે ચોગડા પછી. વ્યક્તપણું તથા અવ્યક્તપણું શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તેને